એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જે એમ કહીએ તો પુસ્તક છે જ નહીં. થોડું અજીબ લાગે નહીં?
હા, વાત જ ત્યાંથી શરૂ થાય છે. આપણે વાત કરી રહ્યા છીએ બ્લેઝ પાસ્કલના પેન્સિસ એટલે કે વિચારોની. આ કોઈ વ્યવસ્થિત લખાયેલો પુસ્તક નથી, પણ એમના મૃત્યુ પછી મળેલા વિચારો, નોંધો, ટુકડાઓનો સંગ્રહ છે.
મતલબ કે અધૂરા વિચારોનો સંગ્રહ.
બરાબર. એમણે ખ્રિસ્તી ધર્મના બચાવમાં, જેને એપોલોજી કહેવાય, એક મોટો ગ્રંથ લખવાનું શરૂ કરેલું, પણ એ પૂરું ન કરી શક્યા. એટલે આ તો એમના કાચા વિચારો છે એમ સમજો.
પણ કમાલની વાત એ છે કે આ અધૂરા વિચારો પણ સદીઓ પછી આજે એટલા જ ધમદાર અને રિલેવન્ટ લાગે છે. કેમ એવું?
કારણ કે પાસ્કલ જે પ્રશ્નો ઉઠાવે છે ને, એ સનાતન છે. શ્રદ્ધા અને તર્ક વચ્ચેનો સંઘર્ષ, માનવ હોવાનો અર્થ શું, આપણી મહાનતા અને આપણી મર્યાદાઓ, આ બધી વાતો આજે પણ આપણને એટલી જ સ્પર્શે છે.
તો ચાલો આ વિચાર સાગરમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ લેખકથી. બ્લેઝ પાસ્કલ પોતે કોણ હતા?
પાસ્કલ 1623-1662 એક અસાધારણ પ્રતિભા હતા. 17મી સદીના ફ્રાન્સમાં એ માત્ર ફિલોસોફર નહોતા.
હા, એ તો ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, શોધક, બહુ બધું હતા. પહેલું મિકેનિકલ કેલ્ક્યુલેટર પાસ્કલાઇન એમણે બનાવેલું નહીં?
બિલકુલ. સંભાવનાનો સિદ્ધાંત, પ્રોબેબિલિટી થિયરી, હાઇડ્રોલિક પ્રેસ, સિરિંજ, આ બધામાં એમનું યોગદાન છે. મતલબ કે વિજ્ઞાન અને તર્કમાં એમનું મગજ ખૂબ ચાલતું હતું.
પણ પછી એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો, ખરું ને? 1654માં.
હા, એ ઘટના આગની રાત્રી, નાઇટ ઓફ ફાયર તરીકે ઓળખાય છે. એમને એક અત્યંત તીવ્ર વ્યક્તિગત રહસ્યમય ધાર્મિક અનુભવ થયો, અને એ પછી એમનું જીવન, એમની દિશા થોડી બદલાઈ ગઈ.
મતલબ વિજ્ઞાન છોડી દીધું?
ના, છોડ્યું નહીં, પણ એમનો ઝુકાવ ફિલોસોફી અને ધર્મશાસ્ત્ર તરફ ખૂબ વધી ગયો, અને આ જ વાત પાસ્કલને યુનિક બનાવે છે. એમની પાસે વિજ્ઞાન અને તર્કની ઊંડી સમજ હતી, જેને એ લેસપ્રી ડી જીઓમેટ્રી કહેતા, એટલે કે ભૌમિતિક તાર્કિક મન.
અને સાથે સાથે પેલો ધાર્મિક અનુભવ, પછી ઊંડી શ્રદ્ધા પણ આવી, એટલે બંને બાજુ સમજતા હતા.
ચોક્કસ. એટલે જ એ સમયના સંશયવાદીઓ, જેમને લિબર્ટાઇન કહેવાતા, એટલે ભણેલા ગણેલા પણ ધર્મથી થોડા દૂર રહેતા લોકો, એમની સાથે સારી રીતે વાત કરી શકતા હતા, કારણ કે પાસ્કલ એમની શંકાઓ સમજતા હતા.
અચ્છા, તો આ પેન્સિસનો મુખ્ય હેતુ એ જ હતો, સંશયવાદીઓને કન્વિન્સ કરવાનો?
હા, એમ કહી શકાય, પણ એમની રીત અલગ હતી. એમણે સીધા ભગવાનના અસ્તિત્વના પુરાવા આપવાનું શરૂ નથી કર્યું. એમણે શરૂઆત કરી માણસની પોતાની સ્થિતિના નિરીક્ષણથી.
માનવ સ્થિતિ એટલે શું?
પાસ્કલ કહે છે કે માણસ એક વિરોધાભાસ છે. એક તરફ એ મહાન છે, વિચારી શકે છે, સમજી શકે છે, નીતિ અનીતિનો ખ્યાલ રાખી શકે છે,
અને બીજી તરફ
એ દુર્દશામાં છે, નબળો છે, ભૂલો કરે છે, દુઃખી થાય છે, મૃત્યુ પામે છે. આ બંને વસ્તુઓ, મહાનતા અને દુર્દશા, માણસમાં એક સાથે રહેલી છે.
આને સમજાવવા માટે એમનું પેલું પ્રખ્યાત રૂપક છે ને, વિચારશીલ બરુવાળું.
હા,
બરાબર.
માણસ પ્રકૃતિની સૌથી નબળી વસ્તુ છે, એક બરુ માત્ર છે, પણ તે વિચારશીલ બરુ છે.
મતલબ શારીરિક રીતે આપણે નબળા, એક ટણખલા જેવા, પણ વિચારશક્તિ આપણને મહાન બનાવે છે.
પણ એ જ વિચારશક્તિ આપણને આપણી નબળાઈ, આપણા મૃત્યુનું ભાન કરાવે છે, અને એટલે દુઃખી પણ કરે છે. આ જ તો વિરોધાભાસ છે.
અને પાસ્કલ કહે છે કે આ સત્યનો સામનો કરવાને બદલે આપણે ભાગી છૂટીએ છીએ.
હા, અને અહીં આવે છે એમનો બીજો મહત્વનો કન્સેપ્ટ, ડાયવર્ટિસમેન્ટ.
ડાયવર્ટિસમેન્ટ
એટલે મનોરંજન.
હા, મનોરંજન, પણ એનાથી ઘણું વધારે. કામકાજ, ધંધો, શોખ, સામાજિક મેળાવડા, મહત્વાકાંક્ષા, કંઈ પણ જે આપણને આપણી અંદર રહેલા ખાલીપા, અસ્તિત્વના ઊંડા પ્રશ્નો, મૃત્યુના ભય, આ બધાથી દૂર રાખે.
ધ્યાન ભટકાવવાની વૃત્તિ એમને.
બરાબર. પાસ્કલનું એકદમ ધારદાર વાક્ય છે, માણસની બધી સમસ્યાઓનું મૂળ એક જ છે, એ એક ઓરડામાં શાંતિથી એકલો બેસી શકતો નથી.
આપણું ભવિષ્ય જોઈ રહ્યા હતા એ કહે છે કે આ બધું ડાયવર્સમેન્ટ આપણને ક્ષણિક રાહત આપે, પણ આપણી મૂળભૂત અશાંતિ કે ખાલીપાને દૂર નથી કરતું.
તો પછી ઉકેલ ફિલોસોફી?
પાસ્કલ કહે છે કે ફિલોસોફી પણ અધૂરી છે, જેમ કે સ્ટોઇસિઝમ માણસની મહાનતા પર ભાર મૂકે છે પણ નબળાઈને આવભણે છે, એ અભિમાન તરફ લઈ જાય. સંશયવાદ નબળાઈ જુએ છે પણ કોઈ આશા નથી આપતો, એટલે નિરાશા આવે.
ઓકે, તો માણસની દુર્દશા બતાવી, એના ભાગી છૂટવાના રસ્તા બતાવ્યા, ફિલોસોફીની મર્યાદા બતાવી, પછી?
પછી પાસ્કલ એમનો સૌથી પ્રખ્યાત અને કદાચ સૌથી વિવાદાસ્પદ વિચાર રજૂ કરે છે.
એલો જુગાર, પાસ્કલનો જુગાર.
હા, આ દલીલ ખાસ કરીને સંશયવાદીઓ માટે છે. પાસ્કલ કહે છે, માની લો કે તર્કથી નક્કી નથી થતું કે ઈશ્વર છે કે નહીં, પુરાવા કદાચ પૂરતા નથી.
બરાબર.
પણ તમારે જીવનમાં એક શરત તો લગાવવી જ પડશે, કાં તો માનો કે ઈશ્વર છે અથવા માનો કે ઈશ્વર નથી, બેમાંથી એક પર તો દાવ લગાવો જ રહ્યો.
ઓકે, તો એ દાવના પરિણામ શું?
પાસ્કલ કહે છે, જુઓ, જો તમે ઈશ્વર પર દાવ લગાવો એટલે કે શ્રદ્ધા રાખીને જીવો, અને જો તમે સાચા નીકળો તો તમને શું મળે? અનંત સુખ, શાશ્વત જીવન.
અને જો ખોટા નીકળ્યા તો? મતલબ ઈશ્વર ન હોય તો?
તો તમે શું ગુમાવ્યું? કદાચ થોડા દુનિયાવી સુખો, જે પાસ્કલના મતે જાતેને એટલા કંઈ ખાસ નથી, ક્ષણિક છે.
હા.
હવે બીજી બાજુ જુઓ.
હા.
જો તમે ઈશ્વર નથી એમ માનીને દાવ લગાવો અને એ પ્રમાણે જીવો, અને જો તમે સાચા નીકળો, ઈશ્વર ખરેખર ન હોય તો, તો તમને શું મળ્યું? કંઈ ખાસ નહીં, કોઈ કાયમી લાભ નહીં.
પણ
જો ખોટા નીકળ્યા તો? મતલબ ઈશ્વર હોય તો?
તો તમે બધું જ ગુમાવી દીધું, અનંત સુખ, શાશ્વત જીવન. એટલે પાસ્કલ કહે છે કે તાર્કિક રીતે વિચારો તો ઈશ્વર પર દાવ લગાવવામાં ફાયદો વધારે અને નુકસાન ઓછું છે, જ્યારે ઈશ્વર વિરુદ્ધ દાવ લગાવવામાં ફાયદો ઓછો અને નુકસાન અનંત છે. એટલે સમજદારી ઈશ્વર પર દાવ લગાવવામાં છે. આ થોડું ગણતરી જેવું નથી લાગતું? મતલબ શું શ્રદ્ધા આવી રીતે ગણતરી કરીને કરાય? એ સાચી શ્રદ્ધા કહેવાય?
સારો સવાલ છે. અને પાસ્કલ પણ જાણતા હતા કે આ જુગારથી સીધી સાચી શ્રદ્ધા ન આવી જાય, આ તો ખાલી શરૂઆત છે. એમનો મુદ્દો એ છે કે જો તર્ક તમને આ દિશા બતાવતો હોય તો પછી તમારે શ્રદ્ધાળુ લોકો જેવું વર્તન કરવાનું શરૂ કરવું જોઈએ.
વર્તન કરવાનું? જેમ કે
ધાર્મિક રીતિરિવાજોમાં ભાગ લેવો, પ્રાર્થના કરવી, સારા કામ કરવા, પોતાના જુસ્સાઓ પર કાબુ મેળવવો. પાસ્કલ માનતા હતા કે ક્રિયાઓ અને આદતો ધીમે ધીમે આપણા વિચારો અને લાગણીઓને બદલી શકે છે. આચરણ દ્વારા શ્રદ્ધા તરફ જઈ શકાય.
એટલે કે ફેક ઇટ ટેલ યુ મેક ઇટ જેવું કંઈક?
હા, કંઈક અંશે. પણ એનો હેતુ છેવટે સાચી શ્રદ્ધા સુધી પહોંચવાનો છે. તર્ક આપણને દરવાજા સુધી લાવે છે, પણ અંદર જવા માટે કદાચ કંઈક બીજું જોઈએ.
અને એ બીજું શું છે?
એ છે હૃદય. પાસ્કલનું બીજું પ્રખ્યાત વાક્ય, હૃદય પાસે પોતાના તર્ક હોય છે, જે તર્ક એટલે કે બુદ્ધિ નથી જાણતું.
આનો મતલબ એ કે અતાર્કિક બની જવાનો?
ના ના, એવું નહીં. પાસ્કલ પોતે મહાન ગણિતશાસ્ત્રી હતા. એમનો કહેવાનો મતલબ એ છે કે જ્ઞાન મેળવવાની એક જ રીત નથી. તર્ક, જેને લેસ્પ્રી દ જીઓમેટ્રી કહે છે, સિવાય પણ બીજી રીતે આપણે સત્યને પામી શકીએ છીએ, અંતસ્ફુરણાથી, પ્રેમથી, અનુભવથી. આને લેસ્પ્રી દ ફિનેસ, સૂક્ષ્મગ્રાહી મન કહે છે.
એટલે અમુક સત્યો, ખાસ કરીને ઈશ્વર જેવા, એ તર્કથી સાબિત કરવા કરતા હૃદયથી અનુભવાય છે.
બરાબર. શ્રદ્ધા એ તર્કથી વિરુદ્ધ નથી, પણ તર્કની મર્યાદાથી પર છે.
પણ એક પ્રશ્ન થાય, જો ઈશ્વર છે તો આટલા સ્પષ્ટ કેમ નથી? આટલી બધી શંકાઓ, આટલો બધો અંધકાર કેમ છે દુનિયામાં?
સરસ પ્રશ્ન. પાસ્કલ આનો જવાબ ડિયોસ અબ્સ્કોન્ડિટસ, છુપાયેલ ઈશ્વરના ખ્યાલથી આપે છે. એ કહે છે કે ઈશ્વર જાણી જોઈને થોડા છુપાયેલા રહે છે.
જાણી જોઈને? શા માટે?
કારણ કે જો ઈશ્વરનું અસ્તિત્વ એકદમ સ્પષ્ટ, ગણિતના દાખલા જેવું સાબિત થઈ જાય, તો પછી શ્રદ્ધા રાખવી એ કોઈ પસંદગી ન રહે, એ તો મજબૂરી બની જાય.
અચ્છા.
પાસ્કલ કહે છે, જેઓ વિશ્વાસ કરવા ઈચ્છે છે તેમના માટે પૂરતો પ્રકાશ છે, અને જેઓ નથી ઈચ્છતા તેમના માટે પૂરતો અંધકાર છે. આ અસ્પષ્ટતા આપણને આપણી સ્વતંત્ર ઈચ્છા વાપરવાની, ખરેખર શોધ કરવાની અને પોતાની મરજીથી પસંદગી કરવાની તક આપે છે.
સમજાયો. એટલે પહેલાં માણસની હાલત બતાવી, પછી દુનિયવી ઉકેલોની નિષ્ફળતા, પછી જુગાર દ્વારા શ્રદ્ધા તરફ વળવાની પ્રેરણા, પછી હૃદયનું મહત્વ અને છુપાયેલ ઈશ્વર. આ બધી ભૂમિકા પછી પાસ્કલ શું કહે છે?
આ બધું કહ્યા પછી પાસ્કલ ખ્રિસ્તી ધર્મને એવા ધર્મ તરીકે રજૂ કરે છે જે માણસના મૂળભૂત વિરોધાભાસ, પેલી મહાનતા અને દુર્દશાને સૌથી સારી રીતે સમજાવે છે અને તેનો ઉકેલ પણ આપે છે.
કઈ રીતે?
પાસ્કલ દલીલ કરે છે કે ખ્રિસ્તી ધર્મ જ માણસના પતન, મૂળ પાપ જે દુર્દશા સમજાવે, અને ઈશ્વરની છવિમાં તેના સર્જન જે મહાનતા સમજાવે ની વાત કરે છે, અને ઈસુ ખ્રિસ્ત દ્વારા તેની મુક્તિનો માર્ગ બતાવે છે
અને આ માટે પુરાવા પણ આપે છે.
હા, એમના મતે જે પુરાવા છે, જેમ કે જૂના કરારની ભવિષ્યવાણીઓ જે ઈસુના જીવનમાં પૂરી થઈ, ચમત્કારો વગેરે, એ કહે છે કે આ પુરાવા કદાચ તાર્કિક રીતે 100% અભેદ્ય ન હોય, પણ જે વ્યક્તિ સાચા દિલથી શોધી રહી છે તેના માટે આ શક્તિશાળી સંકેતો છે.
ખરેખર પાસ્કલના વિચારો ખૂબ ગહન છે. આપણે આટલી ચર્ચા કરી તો એમાંથી મુખ્ય કયા સંદેશા કે થીમ્સ આપણને આજે પણ ઉપયોગી થઈ શકે?
મને લાગે છે સૌથી પહેલો તો પેલો માનવ સ્થિતિનો વિરોધાભાસ જ. આપણી અંદર રહેલી આ ડ્યુએલિટી, મહાનતા અને દુર્દશાને સમજવી એ પોતાની જાતને અને બીજાને સમજવા માટે બહુ જ જરૂરી છે. એ આપણને થોડા નમ્ર બનાવે છે.
સાચી વાત છે. અને બીજું, પેલું ડાયવર્ટિસમેન્ટ, આજના જમાનામાં તો આ બહુ જ લાગુ પડે છે. આપણે બધા જ કોઈને કોઈ રીતે ભાગી રહ્યા છીએ કામમાં, મનોરંજનમાં, વ્યસ્તતામાં.
હા, પાસ્કલ આપણને અટકાવીને પૂછે છે કે આપણે શાનાથી ભાગી રહ્યા છીએ. શું આપણે ક્યારેય શાંતિથી બેસીને આપણી અંદર જોવાની કોશિશ કરીએ છીએ? આજના ડિજિટલ યુગમાં પોતાના વિક્ષેપોને ઓળખવા અને થોડો સમય શાંતિ, મૌન અને આત્મચિંતન માટે કાઢવો એ ખૂબ મહત્વનું છે.
ત્રીજો મુદ્દો, પેલો તર્ક અને હૃદય વચ્ચેના સંતુલનનો. આપણે ઘણીવાર બધું બુદ્ધિથી જ માપવાની કોશિશ કરીએ છીએ, પણ પાસ્કલ એક વૈજ્ઞાનિક હોવા છતાં કહે છે કે જીવનમાં અંતઃસ્ફુરણ, લાગણી, સહાનુભૂતિ, આ હૃદયના તર્કોનું પણ એટલું જ મહત્વ છે.
બરાબર. સંબંધોમાં, નિર્ણયોમાં ક્યારેક ફક્ત ડેટા અને લોજિક કામ નથી આવતા. ચોથું, પેલો જુગાળવાળો વિચાર. ભલે એ ધાર્મિક હોય, પણ એ આપણને અનિશ્ચિતતામાં નિર્ણય કેવી રીતે લેવાય એ શીખવે છે.
હા, જીવનમાં ક્યાં બધી માહિતી હોય છે, છતાં આપણે નિર્ણયો તો લેવા જ પડે છે ને. કારકિર્દી હોય, સંબંધ હોય, રોકાણ હોય, સંભવિત પરિણામો વિચારીને જોખમ સમજીને આગળ વધવું પડે છે.
અને છેલ્લે, પેલો છુપાયેલ ઈશ્વરનો ખ્યાલ. એ આપણને બૌદ્ધિક નમ્રતા શીખવે છે કે આપણે બધું જ નથી જાણી શકતા, બધું જ સાબિત નથી કરી શકતા. અમુક વસ્તુઓ શ્રદ્ધા અને રહસ્યનો વિષય રહેવાની.
પાસ્કલના પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા મગજમાં ચોંટી જાય. થોડા યાદગાર વિચારો પર ફરી નજર કરીએ.
હા, ચોક્કસ. પેલું માણસ એક વિચારશીલ બરુ છે. એ રૂપક જ કેટલું સુંદર છે, આપણી નાજુકતા અને આપણી ચેતના બંને એક સાથે.
અને પેલું, હૃદય પાસે તેના પોતાના તર્કો છે જે તર્ક નથી જાણતો. આ ખાલી અતાર્કિકતાની વાત નથી, પણ જ્ઞાનના એક અલગ જ સ્તરની સ્વીકૃતિ છે.
અને પેલું ડાયવર્ટિસમેન્ટવાળું, માણસની બધી સમસ્યાઓ એક જ ઓરડામાં શાંતિથી બેસી ન શકવાને કારણે છે. આ તો આજે પણ એટલું જ સાચું લાગે છે. આપણી સતત ભાગદોડ અને અશાંતિનું મૂળ કદાચ આ જ છે.
અને છેલ્લે, વિશ્વાસ કરવા માંગતા લોકો માટે પૂરતો પ્રકાશ છે અને જેઓ નથી ઇચ્છતા તેમના માટે પૂરતો અંધકાર છે. આ શ્રદ્ધામાં રહેલી સ્વતંત્રતા અને પસંદગીની વાત કરે છે.
બહુ સરસ. આ બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક કામ આવી શકે એમ છે.
જેમ કે પેલી અનિશ્ચિતતામાં નિર્ણય લેવાની વાત, પાસ્કલના જુગારના તર્કને આપણે જીવનના બીજા નિર્ણયોમાં કેવી રીતે વાપરી શકીએ?
ધુ સારો સંભવિત બદલો આપી શકે છે અને કઈ પસંદગીમાં ગુમાવવાનું જોખમ ઓછું છે એ વિચારી શકીએ. પછી ભલે એ કારકિર્દી બદલવાનો નિર્ણય હોય કે કોઈ નવું સાહસ શરૂ કરવાનો હોય.
અને આજના ડાયવર્ટિઝમેન્ટ, સોશિયલ મીડિયા, સતત ન્યૂઝ ખરીદી, આ બધાને ઓળખીને થોડું સભાન જોવું.
હા, બિલકુલ. ક્યારેક ડિજિટલ ડિટોક્સ કરવું, શાંત બેસવું, પોતાના વિચારો સાથે રહેવું, એનાથી કદાચ આપણને વધુ સ્પષ્ટતા મળે કે આપણે ખરેખર જીવનમાં શું શોધી રહ્યા છીએ.
અને પેલી બૌદ્ધિક નમ્રતાની વાત, આપણે બધું જ જાણીએ છીએ એવો અહંકાર છોડીને બીજાના વિચારો સાંભળવા એ સ્વીકારવું કે આપણી સમજ અધૂરી હોઈ શકે છે.
આનાથી સંબંધો સુધરે, સહયોગ વધે અને ક્યારેક તર્કની સાથે સાથે સામેવાળાની લાગણી સમજવાની કોશિશ કરવી, એમના હૃદયના તર્કને સાંભળવું.
અંતે જો આપણે પાસ્કલના આ વિચારોનો સાર કાઢીએ તો તમારા માટે સૌથી મહત્વની વાત કઈ રહી?
માના માટે કહો, પેલો ડાયવર્ટિઝમેન્ટનો આઈડિયા આજે પણ એટલો શક્તિશાળી છે. એ ખરેખર આપણને આપણી જીવનશૈલી પર પુનર્વિચાર કરવા મજબૂર કરે છે. અને બીજું, શ્રદ્ધા એ માત્ર માથું હલાવીને સ્વીકારી લેવાની વાત નથી, પણ એમાં હૃદય, ઈચ્છા અને આપણું આચરણ બધું જ જોડાયેલું છે.
અને મને લાગે છે કે પાસ્કલ માનવ સ્વભાવનું જે ચિત્ર આપે છે, પેલો વિરોધાભાસ, મહાનતા અને દુર્દશા એક સાથે, એ ખૂબ પ્રામાણિક છે. અને એ પણ કે તર્ક જરૂરી છે, પણ એ જ બધું નથી. જીવનના કેટલાક મોટા પ્રશ્નોના જવાબ કદાચ તર્કની પેલે પાર હૃદયની ભાષામાં છુપાયેલા હોય છે. પાસ્કલનું અધૂરું કામ આપણને એ અધૂરા જવાબો શોધવા માટે જાણે એક પડકાર ફેંકે છે.
બહુ સરસ રીતે કહ્યું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.